प्रवचन नंबर 134 तारीख 6/7/89 63 मिनट समयसार गाथा 6।
सर्वत्र जगत में सुंदर है પણ એને પરની સાથે સંબંધ થઈને એવી સંવાદ ઉભો કર્યો એટલે સ્વસમય અને પર સમય એવા બે ભેદ પ્રગટ થઈ ગયા. એ છે કે આવા એકમાં બે ભેદ કેમ હોઈ શકે? અમને તો આશ્ચર્ય થાય છે, સ્વસમય અને પર સમય એવા ભેદ હોઈ શકે નહીં. એમ સામાન્ય પ્રમાણના દ્રવ્યથી પ્રતિપાદન કર્યું અને એના વિશે પ્રચેત કરી છે. પછી એ જ એકત્વ નિશ્ચય જે કહ્યું એમાંથી ને એમાંથી એકત્વ ભક્ત કાઢે. એકત્વ નિશ્ચયમાંથી જ પ્રમાણનું દ્રવ્ય છે. પ્રમાણના દ્રવ્યમાં પણ રાગ દ્વેષ મોહ નથી. આ સામાન્ય પ્રમાણની વાત કરે છે, આગમ પ્રમાણ અને અધ્યાત્મ પ્રમાણની વાત નથી. આગમ પ્રમાણ અને અધ્યાત્મ પ્રમાણની વાત જુદી છે, પણ સામાન્ય પ્રમાણ જે અનાદિ અનંત ઉત્પાદિત ઉત્તમ સત ગુણ પર્યાય દ્રવ્ય અને ક્રમ અને અક્રમ સ્વરૂપી આત્મન છે, સાત પ્રકારની, એમાં ક્યાંય રાગને યાદ નથી કર્યો. બીજી ગાથામાં એકત્વ નિશ્ચય એટલે કે નિશ્ચયથી પદાર્થ એક રૂપે છે. એ એકત્વ કે નિશ્ચય શબ્દ કહ્યો એ સર્વત્ર સુંદર લોકમાં છે, લોકમાં સુંદરતા છે. એ એકત્વ છે એ સ્વસમય ને પર સમય એમાં નથી. એવું એક સામાન્ય પ્રમાણ. એ સામાન્ય પ્રમાણની વાત કર્યા પછી હવે એ સામાન્ય પ્રમાણ એકત્વ નિશ્ચયમાંથી એકત્વ વિભક્ત કાઢે કે ઉત્પાદ વેથી સહિત હોવા છતાં જે ઉત્પાદિત રહે અને અનંતગુણથી સહિત એવા શુદ્ધાત્માની વાત કરે. ત્યારે એમાંથી પ્રશ્ન હોય છો કે એકત્વ વિભક્ત આત્માની વાત આપ કહેવા માંગો છો પાંચમાં પાંચમી ગાથામાં એકત્વ વિભક્ત સંભળાય છો, ત્યાં સુધી એકત્વ નિશ્ચયની વાત હતી. એકત્વ વિભક્ત શબ્દ આવ્યો એટલે શિષ્યના મુખમાં પ્રશ્ન મૂક્યો કે એકત્વ વિભક્ત એવો શુદ્ધાત્માની વાત શું કહેવા માંગો છો કે જે મેં અનંતકાળથી જાણ્યું નથી, મારે શુદ્ધાત્મા જાણવો છે. અને એમાં બીજો પ્રશ્ન સામેલ કર્યો કે એવો શુદ્ધાત્મા કેવો છે અને એનો અનુભવ કેમ થાય, એ બે પ્રશ્ન શિષ્યના મુખમાં મૂકી અને સમયસારની શરૂઆત છઠ્ઠી ગાથાથી થાય. આજે છઠ્ઠી ગાથાનો સ્વાધ્યાય સામે કર્યો. હવે પ્રશ્ન ઉપજે છે કે એવો શુદ્ધાત્મા કોણ છે? શુદ્ધાત્મા તો છે, આપ કહેવા માગો છો છે તે તમારા જ્ઞાનમાં આવી ગયું છે, અમારા જ્ઞાનમાં આવ્યો નથી. શુદ્ધાત્મા એ શુદ્ધાત્માનો સ્વરૂપ કયો અને એનો અનુભવ કેમ થાય કે જે જાણવો જોઈએ એનો અનુભવ કરવો જોઈએ. બે પ્રશ્ન. શુદ્ધાત્માની વાત કરતા પેલે ધડા કે આત્માને શુદ્ધ એટલા માટે કહેવામાં આવે છે કે જે પ્રમત અપ્રમત રહી છે, માટે આત્મા શુદ્ધ છે. ત્રણેય કાળ સુધરી ગયો છે, શુદ્ધ થાય છે તે આત્મા નથી, શુદ્ધ છે તે આત્મા. અને એ શુદ્ધ કેમ છે? પ્રમત અને અપ્રમતથી ભિન્ન છે માટે તે શુદ્ધ આત્મા તો તે જ છે. શુદ્ધની વ્યાખ્યા સિદ્ધિ કરી કે પ્રમત અપ્રમતથી રહીત માટે શુદ્ધ છે. ચાલશે લાઈક ગઈ ચાલે. એની ગાથાનો અર્થ પહેલા લઈ ગઈ ઉત્કુલ ભગવાનની ગાથા, જે જ્ઞાયક ભાવ છે તે એ છે, તે જ્ઞાયક ભાવ જે છે તે જ્ઞાયક ભાવ છે, પણ એ શુદ્ધ કેમ છે હવે એની વ્યાખ્યા કરી. જ્ઞાયક ભાવ તો થાય તો જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી ને પ્રમત પણ નથી. એ રીતે એને શુદ્ધ કહે છે. શુદ્ધ થાય છે તે આત્મા નથી, શુદ્ધ છે તે આત્મા છે. અને શુદ્ધાશુદ્ધ પર્યાયથી ભિન્ન છે. શુદ્ધ અને અશુદ્ધ જે પર્યાયો થાય વિશેષ અપેક્ષામાં એનાથી ભગવાન સામાન્ય ચિદાનંદ આત્મા રહિત હોવાને કારણે એ સુધરી ગયું છે. પર્યાયથી ભિન્ન માટે શુદ્ધ, પેલા નાયક ભાવ છે એમ કહ્યું, હવે એ શુદ્ધ કેવો છે? કહેવાની આશય તો શુદ્ધ છે એમ કેવું એનું કારણ એ કે શુદ્ધતા માટે છે કે પ્રમાત્ અને અપ્રમાત્, અશુદ્ધ પર્યાયો અને શુદ્ધ પર્યાયો બે થી રહી છે, સ્વસમય અને પરસમયથી રહી છે. સ્વસમય પણ આત્મા નથી ને પરસમય પણ આત્મા નથી, એ બે પ્રકારના પરિણામથી ભિન્ન છે. માટે આત્માને અમે શુદ્ધ કહીએ છીએ. શુદ્ધ કથાય એટલે શુદ્ધ કહેવામાં આવે છે એવું સ્વરૂપ છે. હવે એવો આત્મા જેને દ્રષ્ટિમાં આવ્યો અને અનુભવ થઈ ગયો અને જ્ઞાયક નાયક પણ જણાયો, તે જ્ઞાયક આત્મા વળી જે જ્ઞાતો હો જ્ઞાયક પણ જણાયો, જાણનાર પણ છું એમ જાણવામાં આવ્યું, અનુભવમાં આવ્યું, તે સર્વ અવસ્થામાં હું જાણનાર જ છું એમ જણાય કરે. કોઈ પણ અવસ્થા ભજો બહારની, પણ જ્ઞાતો હો જ્ઞાયક પણે જણાયો એમ, જણાશે નહીં, જણાયો અનુભવમાં આવી ગયો કે હું જ્ઞાયક છું, પછી કોઈ પણ હર હાલત જ્યાં સુધી એનો મોક્ષ ન થાય ત્યાં સુધી એ મનુષ્ય કે દેવગતિમાં હોય અને કોઈ પણ પ્રકારના પરિણામ થાય એ પરિણામ જ્ઞાનમાં જ્ઞેય થાય, ત્યારે પણ જ્ઞાયક ભાવ જ્ઞેય ત્યાં જ કરે છે, એક સમય પણ છૂટતું નથી. તે તો તે જ છે, બીજો કોઈ નથી. ટીકા એ પછી આપણે અંદર લેશું. ટીકા, હવે નાયક આત્મા એ અનાદિ અનંત છે એ ચેત કરે, જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી દેહનો યોગ થાય માટે જીવ, કર્મનો યોગ થાય માટે જીવ, જાતનો સદભાવ માટે જીવ, કોઈ સંયોગની જેને અપેક્ષા નથી, કોઈ સંયોગથી જેની ઉત્પત્તિ નથી અને કોઈ સંયોગના યોગથી જેનો નાશ થતો નથી, તેઓ પોતે પોતાથી સતત સિદ્ધ છે. સત છે નાયક ભાવ, સત અને અહેતુ જે નાયક ભાવ છે એ સત અને અહેતુ છે, એને કોઈ કારણ નથી, પોતાથી હોવાથી હોવાથી ગમે છે, હવાથી નહીં. નાયક ભાવ પોતે પોતાથી હોવાથી કોઈ જીવ ઉત્પન્ન થયો નહીં હોવાથી, કોઈ સંયોગથી જીવ ઉત્પન્ન થયો અન્યમાંથી કે છે પૃથ્વી પાણી અગ્નિ એમ પાંચ તત્વો ભેગા થાય તો જીવની ઉત્પત્તિ થાય, એનો નિષેધ કર્યો એમ છે એની જીવનાદિ. હવે સિદ્ધ હોવાથી અનાદિ અનંત છે, અનાદિથી છે અને અનંત કાળ એવો ને એવો રહેવાનો, એ કાળની અપેક્ષા એ વાત છે કે નાયક ભાવ પોતે પોતાથી સિદ્ધ છે અને અનાદિનો એવો ને એવો છે અને અનંત કાળ જશે પણ એવો ને એવો રહેવાનો. ભૂતકાળમાં પણ એ તત્વ જેવું હતું એવું ભવિષ્યકાળમાં પણ જેવું છે એવું રહેશે, માટે અનાદિ અનંત છે હોવાથી અને છે. નાયક ભાવ પોતે પોતાથી પ્રેમથી છે અને એ અનાદિ અનંત છે. પછી આગળ નિત્ય ઉજ્જોતરૂપ આ જે શુદ્ધાત્મા છે એ નિત્ય પ્રગટરૂપ છે, શક્તિરૂપ નથી. આ ભગવાન આત્મા જે છે એ શક્તિરૂપ નથી, એ પ્રગટરૂપ છે. એને ન દેખાય એથી કરીને અપ્રગટ છે એ કંઈ થોડુંક છે, એ તો નિત્ય ઉદ્યોગ. હા, સૂર્ય તો ઉગે ને આત્મે, આ તો અનાદિ અનંત નિત્ય ઉદ્યોગરૂપ છે. છે છે ને છે, નિત્ય એટલે હંમેશા, ઉદ્યોગરૂપ એટલે પ્રગટ રૂપ, સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છે. પેલો નાયક ભાવ સંચિત કયો, અનાદિ અનંત કયો, હવે કહે છે કે નિત્ય હંમેશા પ્રગટ છે. કેવળ જ્ઞાન તો પ્રગટ થાય છે, પણ આત્મા તો પ્રગટ છે. જો પ્રગટ ન હોય તો તમે જ્ઞાયકનું લક્ષ કરો, એનો ઉલમન લ્યો, એવો ઉપદેશ વિચાર રહે. તમે તમારા શુદ્ધાત્માનું લક્ષ કરો, એનો ઉલમન લ્યો, એ ઉપદેશ નિરર્થક જાય, પણ પ્રગટ છે વર્તમાનમાં નિત્ય ઉદ્યોગ. વળી આગળ નિત્ય ઉદ્યોગ તો કયો, નિત્ય હંમેશા પ્રગટ છે, પણ એ પ્રત્યક્ષ છે, પરોક્ષ નથી. એ કેવળ જ્ઞાનની પર્યાય અત્યારે નથી, માટે એને પરોક્ષ કહેવાય, પણ દીવ તો પ્રત્યક્ષ છે. કેવળ જ્ઞાન તો પ્રગટ થાય ત્યારે જણાય, પણ આ તો વર્તમાન પ્રગટ છે અને પ્રત્યક્ષ છે, પરોક્ષ એનું સ્વરૂપ જ નથી. સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છે, જળ અર્જોત છે આ આત્મા. એવો જ એક નાયક એક ભાવ. હવે એક નાયક ભાવ કેવો છે એનો બધી વાત કરી, કે પોતે પોતાથી સ્વયંચિત છે, અનાદિ અનંત છે, નિત્ય ઉદયરૂપ છે, સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છે. રાગ તો આંધળો છે, ભગવાન આત્મા તો જળ હળ જ્યોતિ છે. એ જળહોળ જ્યોતિ પ્રત્યક્ષ છે અને પ્રત્યક્ષ થાય છે. વર્તમાન સુજ્ઞાન અનુભવમાં એ આત્મા જળહોળ જ્યોતિ છે એમ અનુભવમાં આવી જાય છે. પ્રત્યક્ષ છે માટે પર્યાયમાં પ્રત્યક્ષ થાય છે. પર્યાયનો સ્વભાવ પણ પ્રત્યક્ષ થવાનો છે, એટલે આત્માને પ્રત્યક્ષપણે જાણવાનો છે, પરોક્ષપણે જાણવાનો એ પર્યાયનો સ્વભાવ જ નથી. એને અમે પર્યાય જ કરતા નથી, એ તો ઇન્દ્રિય જ્ઞાન છે, એ આત્મજ્ઞાન નથી. ઇન્દ્રિય જ્ઞાનમાં પરોક્ષ હોય, આત્મજ્ઞાન તો આત્માના જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ જણાય છે. પ્રકાશમાં જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક ભાવ છે, સામાન્ય આત્માનું સ્વરૂપ કહીને હવે વિશેષ પડખાની જ્ઞાન કરાવે છે. વિશેષ પડખાનું જ્ઞાન કરાવીને પણ સામાન્યમાં લઈ જાય છે, તે નાયક ભાવ. સંસારની અવસ્થામાં મિથ્યાત્વની અવસ્થામાં મિથ્યાત્વ નામની એક અવસ્થા છે, પર્યાય છે, પરિણામ છે, એ દ્રવ્ય નથી. દ્રવ્ય નિત્ય ઉદયરૂપ છે અને દ્રવ્યના વિશેષમાં અનાદિ અનંત શબ્દ વાંચ્યો. એમ કહ્યું કે સ્વતઃ સિદ્ધ છે, આ પર્યાયની વાત સાપેક્ષ કરશે. સંસાર અનાદિયનત નથી, આત્મા અનાદિયનું છે અને સ્વતઃ સિદ્ધ પોતાથી છે, અને આ સંસાર અવસ્થા સાપેક્ષ છે અને અનાદિયનત નથી. નિત્ય ઉદયરૂપ નથી આ, બોલો, નિત્ય ઉદયરૂપ છે. આ તો ઉદય થાય ને અસ્ત થઈ જાય. સંસાર તો પ્રગટ થાય એક સમયની પર્યાય અને અસ્ત થાય છે. ભગવાન આત્મા ઉદય થતો નથી, માટે એનો અસ્ત પણ નથી એમ, અને એ પરિણામ માત્રથી ભિન્ન છે, માટે શુદ્ધ છે એમ કહ્યું. તે સંસારની અવસ્થામાં, વિભાવની અવસ્થામાં, વિખ્યાત્વની અવસ્થામાં, અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી આ જે સંસાર છે, ચાલ્યો આવે છે, એ પ્રવાહરૂપે અનાદિથી છે, પણ અનાદિનંદ નથી. બોલો તો અનાદિ અનંત છે અને બોલો નિરપેક્ષ છે, સંસાર સાપેક્ષ કે છે બધી વાત કરે, અનાદિ બંધ પર્યાયની અપેક્ષાથી, નિરૂપણાયની અપેક્ષાથી, ખીરની જેમ કર્મ પુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં અનાદિકાળથી સ્વભાવને ભૂલી અજ્ઞાન ભાવે પ્રણમતા એનું નિમિત્ત પામીને આઠ પ્રકારના કર્મ એને સંયોગ થયે છે, સંયોજન છે, કર્મથી બંધાણો છે, કર્મથી બંધાણો છે એ પર્યાયમાં બંધ થાય છે કર્મનો ભાવ બંધને દ્રવ્ય કર્મનો બંધ હોય, જે મુક્ત હોય ત્રિકાળ એને કર્મનો બંધ ન હોય, અબધ રહીને એ બંધાય છે, અબધ છોડીને બંધાતો નથી, ત્રણેય કાળ મુક્ત રહીને, પરમાત્મા તો ત્રણેય કાળ મુક્ત છે, મુક્ત રહેતો થકો હું મુક્ત છું એ જેને જ્ઞાન પ્રદાનમાં આવતું નથી એવા અજ્ઞાન ભાવથી નિમિત્ત પામીને નવા કર્મનો પર્યાયની સાથે સંયોગ સંબંધ થાય છે, દ્રવ્ય અબંધ રહે છે અને પર્યાયમાં ભાવબંધ અને ભાવબંધનો નિમિત્ત પામીને દ્રવ્ય કર્મનો બંધ એ અનાદિકાળથી ચાલ્યો આવે છે, એટલે કર્મનો સંબંધ છે, કર્મનો સંયોગ સંબંધ છે, તાદાત્મ સંબંધ નથી, અને કર્મનો સંયોગ સંબંધ પણ પર્યાયની સાથે છે, જીવ તત્વની સાથે સંયોગ સંબંધ પણ નથી, કોઈ જગ્યાએ આવે કે જીવની સાથે એક ક્ષેત્ર આવતા સંબંધ છે તો ત્યાં સમજવું છે કે જીવની પર્યાયની સાથે સંબંધ છે, એ વખતે સામાન્ય જીવની સાથે કર્મનો સંબંધ થયો જ નથી, કેમ કે કર્મનો સંબંધ થાય એવો એનો સ્વભાવ જ નથી, લુખો સ્વભાવ છે, એ ચિકાસની સાથે કર્મ બંધાય, લુખા સ્વભાવની સાથે કર્મ ન બંધાય, ભગવાન આત્મા ત્રણેય કાળ અબદ્ધ છે, એ બંધાણો જ નથી માટે મુકાતો નથી, જે બંધાય તે મુકાય છે, જે નિર્બંધ છે એ મુકાતો નથી, તો મુક્ત છે ત્રણેય કાળ, જુદો ને જુદો, છૂટો ને છૂટો, મુક્ત ને મુક્ત, હા, એક પડખામાં બંધ થાય ને બીજું પડખો અબદ્ધ રૂપે એવું ને એવું રહી જાય, સો ટકા અબદ્ધ, અબદ્ધ સ્પષ્ટ અનન્ય આવે છે ને, આત્મા ત્રણેય અબદ્ધ છે, એને ભાવ બંધથી બંધાણો નથી, એને દ્રવ્ય કર્મ બંધાતો, જે બંધ થાય છે ચિકાસની સાથે બંધ થાય છે, જીવ તો અબદ્ધ રહેલો છે અનાદિ અનંત, એટલે સંસાર અવસ્થા શરૂ કરી ત્યાંથી, સંસાર અવસ્થામાં અનાદિકાળનો બંધ છે, નહીં કહેવું સંસાર અવસ્થાથી શરૂઆત કરી, બોલો ભગવાન આત્મા તો એવો ને એવો, સામાન્ય પડખો એવો ને એવું છે, વિશેષ પડખાનું જ્ઞાન કરાવે છે ત્યારે વિશેષ રૂપે થતો નથી, વિશેષમાં અનાદિકાળથી અવિદ્યા એટલે અજ્ઞાન દશાથી ચાલતી આવતી પ્રવાહ સમય 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 એનાથી એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પરિણામની સાથે થયો છે, ભગવાન આત્મા કર્મ બંધનો એ નિમિત્તકાળ નથી અને ભાવબંધનું ઉપાદાનકાળ નથી, ઉપાદાનકાળ પણ નથી ને નિમિત્તકાળ પણ નથી, જો ભાવબંધનું ઉપાદાનકાળ નથી ને નિમિત્તકાળ નથી તો કર્મના બંધનું ઉપાદાનકાળ ને નિમિત્તકાળ તો હોઈ શકે નહીં, શું કહ્યું કે ભગવાન જે આત્મા જ્ઞાયક ચિદાનંદ શુદ્ધ આત્મા છે તે રાગનું કારણ નથી, રાગની ઉત્પત્તિનું એક કારણ નથી, અકારણ પરમાત્મા, રાગ આત્માને આશ્રય થતો નથી, રાગ આત્માને પ્રસિદ્ધ કરતો નથી, રાગ આત્મામાં ભેદ થતો નથી, માટે અકારણ પરમાત્મા એવો ને એવો રહે છે અને પર્યાયની યોગ્યતાથી રાગ થાય છે અને રાગની સાથે કર્મનો સંબંધ થાય છે, રાગ નિમિત્ત છે, ઓલી નૈમિતિક અવસ્થા. નિમિત્ત નૈમિતિક સંબંધના સદભાવ વખતે પણ સામાન્યત તો આ બગડ્યા કરે, એને રાગ અટતો નથી તો કર્મ તો ક્યાંથી અડે. એ જુદી ને જુદી વસ્તુ છે. ભાવ કર્મ ને દ્રવ્ય કર્મથી આત્મા રહિત છે, રહિત થતો નથી, રહિત છે એવો પાઠ છે. નમઃ સમયસારમાં શરૂઆત કરી છે કે જે ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ થી રહિત છે એને હું નમસ્કાર કરું છું. હોય એને નમસ્કાર હોય, હોય એને નમસ્કાર હોય, ન હોય એને નમસ્કાર ન હોય, ન હોય એની ભાવના હોય, ન હોય એની ભાવના હોય, હોય એને નમસ્કાર હોય. મોક્ષ નથી તો મોક્ષની ભાવના ભાવે હે, પણ મોક્ષને કેવી રીતે પગે લાગવું તો છે નહીં અટાણે. ભગવાન આત્મા તો મોક્ષ સ્વરૂપ બિરાજમાન છે, માટે એને હું નમસ્કાર કરું છું, છે એને નમસ્કાર કરું છું. આ છે એનું જ્ઞાન ને છે એને નમસ્કાર, આ એનું જ્ઞાન અને છે એને મારો નમસ્કાર કરું. એક કળશમાં પહેલા માત્ર ભેડો પાઠ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે છે પર્યાયના ધર્મમાં છે, દ્રવ્યના ધર્મમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. અકારણ પરમાત્મા છે, કોઈનું કારણ એ નથી ને કોઈનું કાર્ય પણ નથી. અકાર્ય કારણ તો નામ બંધ પર્યાયની અપેક્ષાથી શિરની જેમ દૂધ અને પાણી જેમ એક ક્ષેત્રે છે તેમ આત્માની અવસ્થા અને જળ કર્મ એક ક્ષેત્ર રહેલા છે. એનું ક્ષેત્ર અને ટીકાળીન્દ્રનું ક્ષેત્ર ભિન્ન છે. એ વખતે એ ત્રિકાળીની દ્રવ્ય છે એનું ક્ષેત્ર અને આ કર્મના બંધ થાય છે, રાજનું ક્ષેત્ર ને કર્મનો બંધ થાય છે, એ સ્વક્ષેત્રમાં પરક્ષેત્રની નાસ્તિ માટે પ્રદેશ ભેદ છે. આત્માને રાગની સાથે પ્રદેશ ભેદ છે, કેમ કે કર્મનો સંબંધ રાગની સાથે થયો છે અને રાગથી ભગવાન આત્મા ભિન્ન છે. આત્માને રાગનો સંબંધ થયો નથી, થઈ શકતો જ નથી. રાગ તો એનાથી બહિર્તત્વ છે, બહાર લોટે છે, ક્યાં આત્મામાં રાગ આવી ગયો છે. માટે સંસાર અવસ્થામાં પણ દૂધ અને પાણીની જેમ એ દૂધ અને પાણી એ પણ એની વિશેષ અવસ્થામાં પરસ્પર છે. એ બેના સામાન્ય તો એ વખતે જુદા છે. જો બેના સામાન્ય એક થઈ જાય તો દૂધ અને પાણી જુદા ન પડે. આ એક જૈન દર્શનની વિશેષતા, એક સામાન્ય ને વિશેષ બેની જુદા જેને ખ્યાલમાં આવે એને વિશેષની સાથે એક તો બધી ન રહે. દૂધ અને પાણી, દૂધની પર્યાય અને પાણીની પર્યાય એ બેને મિલન થાય છે એક ક્ષેત્ર આવતા સંબંધ. પણ દૂધનું સામાન્ય ને દૂધનું વિશેષ એના બેને પ્રદેશ ભિન્ન છે. પાણીનું સામાન્ય ને પાણીનું વિશેષ બેના ક્ષેત્ર ભિન્ન છે. તો દૂધ અને પાણીનું ક્ષેત્ર કેમ થાય? એનું સામાન્ય ને એનું વિશેષ એ બે વચ્ચે ક્ષેત્ર ભેદ છે. દૂધ અને દૂધની અવસ્થા એને બે ને ક્ષેત્ર ભેદ છે. તો દૂધ અને પાણી એને એક ક્ષેત્ર ક્યાંથી થાય? કથન કરવામાં આવે છે, એક જગાએ બે દ્રવ્ય છે કથન કરવામાં આવે છે. દૂધ અને પાણી જેમ દ્રષ્ટાંત છે એમ આત્મા અને કર્મ એક ક્ષેત્ર છે. આકાશના ક્ષેત્ર છે, આકાશના ક્ષેત્ર બે પદાર્થ છે. એ બે પદાર્થ આકાશના ક્ષેત્ર છે એટલે જુદા છે. આત્માના પ્રદેશમાં કર્મ હોય તો એક ક્ષેત્ર થઈ ગયું. એક ક્ષેત્ર સંબંધે કહ્યો, એક આકાશની જગ્યાએ જ્યાં આત્મા છે ત્યાં કર્મ છે એમ કહ્યું. દૂધ અને પાણી એક વાસણમાં છે એટલે એક વાસણના ક્ષેત્રમાં બે છે. એ બે ના ક્ષેત્ર અંદર જુદા છે. વાસણમાં દૂધ અને પાણી છે એમ આકાશના ક્ષેત્રમાં આત્મા અને કર્મ છે. આત્માના ક્ષેત્રમાં કર્મ નથી, આકાશના ક્ષેત્રમાં જીવ પણ છે અને આકાશના ક્ષેત્રમાં પરમાણુ પણ, એ બસ એટલું છે. એટલે એટલી જુદાય છે, એટલી જુદાય છે, અત્યંત અભાવ છે. આકાશના ક્ષેત્રે બે છે એટલે આકાશના ક્ષેત્રે બે હોવાથી ઉપચારથી એક ક્ષેત્રાવગા સંબંધ કયો, એક ક્ષેત્રાવગા સંબંધ કયો એટલે બે એક થઈ ગયા ને આત્માના પ્રદેશમાં ઘૂસી ગયા છે. કર્મ એમ નથી. હા, બહુ કયો દાણીને ખેંચીને તો વિશેષ એની રાગની પર્યાયના પ્રદેશ અને કર્મના પ્રદેશ એક ક્ષેત્રાવગા જો, એ પણ તાદાત્મ્ય નથી, એ પણ તાદાત્મ્ય નથી, એને સંયોગ સંબંધ છે. પર્યાયની સાથે કર્મનો સંયોગ સંબંધ છે અને ઉત્પાદની સાથે રાગનો સંયોગ સંબંધ છે.
ધ્રુવની સાથે ઉત્પાદનો સંયોગ સંબંધ છે.
હા, ધ્રુવ પરમાત્મા તો એવો ને એવો જુદો ને જુદો ચાલ્યો અન્વય રૂપે, એ તો પરિણામને અટતો જ નથી. અબધ છે, મુક્ત છે, ત્રણે કામ પરિપૂર્ણ પરમાત્મા નિત્ય શુદ્ધ છે. અનાદિ અનંત કહ્યું ને, એમાં ફેરફાર ન થાય, કાંઈ પરિણામમાં ફેરફાર થાય પણ દ્રવ્યમાં ફેરફાર ન થાય. એ રૂપ આત્મા અનાદિ અનંત શુદ્ધ પરિણામ માત્રથી જુદો, તે હું છું બસ, બસ એટલું છે, બીજું કઈ શીખવાનું નથી. આ શીખવાનું કર્મપુત્રો સાથે એક રૂપ હોવા છતાં એટલે કર્મનો સંબંધ સિદ્ધ કર્યો, સંસાર અવસ્થા સિદ્ધ કરી. સંસાર સિદ્ધ કરે એટલે કર્મનો સંબંધ હોય ત્યારે સંસાર સિદ્ધ થાય. તો હવે કર્મનો સંબંધ થયો છે અનાદિથી, કર્મ સત્તામાં છે, કર્મ સત્તામાં છે એ ઉદયમાં આવે છે, ખરવા વખતે ઉદયમાં આવે છે. અને જ્યારે એ ખરવાનો કાળ થાય છે ત્યારે અજ્ઞાની જીવ એમાં જોડાઈ જાય છે. અજ્ઞાની જીવ એટલે અજ્ઞાની જીવની વર્તમાન અવસ્થા, જીવ તો જોડાતો જ નથી પણ એની અવસ્થા કર્મના ઉદયના કાળે એની સન્મુખ થઈ એનું લક્ષ કરે છે અને જીવમાં પર્યાયમાં રાગાદી ઉત્પન્ન થાય છે. એ રાગાદીનો નિમિત્ત પામીને જૂના કર્મની સત્તા સિદ્ધ કરી, કર્મનો ઉદય સિદ્ધ કર્યો, કર્મના ઉદયમાં સ્વભાવથી શુદ્ધ થયેલો આત્મા એમાં જોડાય છે અને રાગ ઉત્પન્ન થાય છે એ સિદ્ધ કર્યું. અને રાગના નિમિત્તે નવી પુંજ પ્રકૃતિને પાપ પ્રકૃતિનો બંધ પણ થાય છે એ વાત સિદ્ધ કરી. આવી સ્થિતિ હોવાના કાળે પણ કર્મમાં નિમિત્ત થાય છે ટૂંકા ટૂંકા, તેના સ્વભાવે આત્મા પરિણમતો નથી, થતો નથી, એ રૂપે થતો નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધના કાળે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ભિન્ન છે. કર્મના બંધમાં આત્મા નિમિત્ત થતો નથી, રાગ નિમિત્ત થાય છે. રાગ કેમ નિમિત્ત થાય છે કે જૂના કર્મના ઉદયમાં જોડાય છે. કર્મની સત્તા સિદ્ધ કરી આ કર્ણાનુયોગ સિદ્ધ કરે છે. કર્મની થી કર્મની સત્તા છે ઉદયમાં આવે છે, બે એમાં પરિણામ જોડાય છે, ત્રણ જોડાતા શુભાશુભ ભાવ થાય છે, ચાર શુભાશુભ ભાવ ઉત્પન્ન થતા નવા કર્મનો બંધ થાય છે, પાંચ આવી સ્થિતિના કાળે પણ શુભાશુભ ભાવ પ્રગટ થાય તે વખતે પણ તે એના સ્વભાવે થતો નથી, ચેતન મટીને જળ થતો નથી. ભલે સ્થિતિ વિશેષમાં થાય ગમે એટલી, વિશેષમાં તો જો ભૂતકાળ તમે જુઓ તો વિશેષ તો એટલા પ્રકારના વિશેષના સ્વાંગ આવ્યા અને એ વિશેષના સ્વાંગ કાળે પણ ભગવાન પોતાનો સ્વભાવ છોડતો નથી. આ નિજ ભાવને છોડે નહીં અને પરભાવ રૂપે થાય, આશ્રવ રૂપે આત્મા થતો નથી, આશ્રવમાં આવતો નથી. કર્મની સત્તા એ કર્મ પુદ્ગલો સાથે એક હોવા છતાં હવે આમાં નહીં કે દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો મર્યાદથી ન જોવામાં આવે અને એના લુખા સ્વભાવથી જોવામાં આવે, અનાદિ અનંત જોવામાં આવે તો દુરંત કષાય ચક્રના ઉદયની જે કર્મનો ઉદય આવે છે એ દુરંત છે, એને ટાળવો બહુ મુશ્કેલ છે, એનો અંત ગરીબમાં ના આવે એવો કર્મનો ઉદય આવે છે. કષાય ચક્રના ઉદયની જળ કર્મ લેવા અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર ઉદય આવે છે, સાતા સાતા ચિત્ર વિચિત્ર વગેરે ઉદયની વિચિત્રતાના વશે આત્મા એને વશ થઈ જાય છે, એનો જ્ઞાતા રહેતો નથી, એમાં જોડાઈ જાય છે. જે ઉદય આવ્યો રાગનો તો રાગી હું, રોધનો ઉદય આવ્યો તો હું ક્રોધી. રોધનો ઉદય આવે છે ખરેખર કર્મમાં, અહીંયા થાય છે જ્ઞાન, ક્રોધ થાય છે જળ કર્મમાં. એ જળ કર્મનો ભાવ કર્મ છે ક્રોધ, જીવની પર્યાયમાં ભાવ કર્મ થતો નથી. ભાવ કર્મ જીવ સંબંધે ને અજીવ સંબંધે બે પ્રકારના ભાવ કર્મ થાય, પણ પ્રથમ તો એ જે અનુભાગ બંધાણો છે ક્રોધના ક્રોધમાન માયાનો એ જળ કર્મનો અનુભાગ છે. એ ઉદય જળ કર્મમાં આવે છે ક્રોધનો, અને એ જ્ઞાનની સ્વચ્છ પર્યાયમાં જણાય છે. અજ્ઞાનીને એ સ્વચ્છ પર્યાયમાં જણાયતા જાણે હું ક્રોધી એમ જ્ઞાનને ભૂલીને ક્રોધમાં એકત્વ કરે છે, અને એકત્વ કરીને સુભાષુભ ભાવે પરણે છે તો પણ ભગવાન આત્મા એ રૂપે થતો નથી. ચેતન મટીને જળ રૂપે થતો, જળ ભાવે જળ પરિણમે ચેતન, ચેતન ભાવ્યા ચેતન પણ છોડતો નથી. આ એમ કે સુભાષુભ ભાવમાં ચેતનતાનો અભાવ છે, જળ પ્યોર જળ છે અજ્ઞાન. આ જે વાત છે ને બહુ રહસ્યવાળી વાત છેલ્લી કિંમત મૂકી જશે. એ વાત મેં પહેલા કરી જે બેસ જે મેં વાત હમણાં પહેલા કરી એ છેલ્લી કિંમત છે. એ જ સમર્થ અન્ય દ્રવ્યના ભાવોથી ભેગી એમાં થઈ જીવ સંબંધે ભાવ કરવો અને એક જીવ સંબંધે ભાવ કરવો બે પ્રકારના ભાવ કર્મ છે. એક જીવ મિચ્છાતો અને બીજું અજીવ મિચ્છા. જેમ દેશન આચાર્ય ભગવાને બે ભાવ લીધા છે એમ અમરચંદ્ર આચાર્ય પણ લીધા છે. હવે પૂર્વે અજ્ઞાન ભાવે કર્મ બંધાણા એમાં ક્રોધ માન માયા લોભ મોહ આદિના રસો છે તો કર્મનો બંધ થઈ ગયો છે, ઉદય કાળે એ પ્રગટ થાય છે. કસાય કસાય પર્યાય પરિણત ઉદગળ જળ દ્રવ્યકર્મ એ દ્રવ્યકર્મનો ભાવ કર્મ અનુભાગ એમાં છે, એનો પ્રતિભાવ જ્ઞાનમાં થાય છે. એ જ્ઞાનની સત્તા છે, ઉપયોગ પ્રગટ થાય છે. અજ્ઞાન પ્રગટ નથી થતું,
ઉપયોગ પ્રગટ.
એ ઉપયોગમાં દ્રવ્યકર્મનો ભાવ કર્મ જાય છે અને જાણવાના કાળે હું જ્ઞાન ને અજ્ઞેય ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને કારણે એ જ્ઞેયને પોતાપણે માને છે, એ જ્ઞેયને પોતાપણે માને છે. પોતાપણે માને ત્યારે એને નિમિત્ત કહેવાય, જ્ઞેયપણે જાણે તો એ જ્ઞાન થઈ જાય છે. તો જ્ઞેય રોધનો ઉદય પણ જ્ઞેય છે, નિમિત્ત નથી. પણ એને નિમિત્ત ક્યારે નામ અપાય કે અહીંયા હું ક્રોધી નૈમિતિક ભાવે પરણમે, નૈમિતિક ભાવ પ્રગટ થાય ત્યારે એનું નામ નિમિત્ત કહેવાય. જો નૈમિતિક ભાવ પ્રગટ ન થાય તો એનું નામ નિમિત્ત નથી, પણ એનું નામ પ્રેમ છે. આ એકદમ સૂક્ષ્મ સંધિ છે. સંસાર અવસ્થા કેમ પ્રગટ થાય છે અને આ સૂક્ષ્મ વાત ખ્યાલમાં જેને આવે એને એ ભાવ કર્મ દ્રવ્ય કર્મના જ પરિણામ છે, અને મારામાં તો જ્ઞાન થાય છે એવું ભેદ જ્ઞાન થઈ અનુભવ થાય. અહીંયા રાગાની થતા જ નથી, રાગાની બીજે થાય છે. વિજય થતા રાજાથી જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનમાં આવતા નથી. વિજય થતા રાજાથી અહીંયા જ્ઞાનમાં આવતા નથી, જણાય છે. જેમ ખાટા મીઠા પદાર્થો જ્ઞાનમાં જણાય છે, પણ કંઈ ખાટા મીઠા ભાવો જ્ઞાનમાં આવતા નથી. જ્ઞાન ખાટું થાય છે, જ્ઞાન કડવું થાય છે, જ્ઞાન મીઠું થાય છે. જ્ઞાન તો જ્ઞાન છે. ખાટા મીઠા જે પદાર્થો, એ પદાર્થોનો અનુભાગ નામ રસ છે, એ જ્ઞાનપદમાં જણાય છે. જાણવાના કાળે ઠીક અઠીકની કલ્પના કરે છે અને રાગદેશ થાય છે. એ કર્મ છે એમાં એનો રસ અનુભાગ છે. ક્રોધ, માન, માયા, લોભ, એ બધો વિખ્યાત અવરત કસાય ગયો. એ ચારે પ્રકાર કર્મની સ્થિતિમાં પડેલા છે અને કરવાના કાળે હૃદયમાં આવે છે. હૃદયમાં આવે છે તે જ્ઞાનમાં જણાય છે. જાણવાના કાળે હું જાણનાર છું ભૂલાઈ ગયો, અને જાણનાર જણાય છે એમ રહી ગયું, અને જે કર્મ જણાય છે એના ઉપર લખ્યું કે મને આ રાગ જણાય છે. રાગ જણાય છે અને જ્ઞાન જણાતું નથી, એનું નામ અજ્ઞાન છે. ભલે આટલું ભાવ થાય એ છે, તો પણ જો વિજેતાના વચ્ચે પ્રવૃત્તિ જે પુષ્પાપને ઉત્પન્ન કરનાર, નવી પ્રકૃતિનો મન થાય એને ઉત્પન્ન કરનાર, એટલે નિમિત્તપણે ઉત્પન્ન કરનાર, એનું નિમિત્ત કોણ છે? જીવ તત્વ નિમિત્ત નથી. એનું નિમિત્ત સુભાષ ઉદભાવ આશ્રવ નિમિત્ત છે. આ એક કાથામાં તો ઘણું બધા
સિદ્ધાંતો, એમાં
સિદ્ધાંતો આખો સમય સાચો સાર છે. આખો સમય સાચો સાર છે, એટલે બાર કાથામાં સંક્ષેપૃતિથી પામી જાય છે એમ કહ્યું. થોડામાં ઘણું ભરી દીધું છે. એટલે કહે છે કે ભલે શુભાનું ભાવ થાય, પણ એ કર્મના બંધમાં એ નિમિત્ત છે. એને ઉત્પન્ન કોણ કરે છે? નિમિત્તપણે નિમિત્ત કરતા કોણ? જીવ નિમિત્ત કરતા નથી. સાત અથવા આઠ કર્મ બંધાય છે એ તો એની યોગ્યતાથી બંધાય છે. એમાં નિમિત્ત કારણ જીવ નથી, એમાં નિમિત્ત કારણ શુભાશુભ ભાવ. હવે શુભાશુભ ભાવ રૂપે પરણી જાય તો આત્માને શુભાશુભ એક થઈ જાય અને આત્મા નિમિત્ત થઈ જાય, તો નિમિત્ત કરતા થતા નિત્ય કરતાનો દોષ આવે. માટે આત્મા એ વખતે એનો નિમિત્ત થતો નથી. એક નિમિત્ત થાય છે એક અંશ, બીજો અંશ નિમિત્ત થતો નથી. વિશેષ નિમિત્ત થાય છે અને સામાન્ય નિમિત્ત થતું નથી. એ તો જુદો ને જુદો રહી જાય છે. એમ કહ્યું ને, પુણ્યપાપને ઉત્પન્ન કરનાર જીવ નહીં. શું કે છે? સમસ્ત અનેકરૂપ શુભાશુભ ભાવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ રાગની સાથે છે, જીવની સાથે નથી. પુણ્યપાપ ઉત્પન્ન થાય છે નવા અજ્ઞાનીને બંધાય છે એમ કહ્યું. પહેલું નિમિત્ત કારણ શુભાશુભ ભાવ. એ શુભાશુભ ભાવ નિમિત્ત થાય છે ત્યારે શુભાશુભ ભાવનો કરતા બનતો નથી. શુભાશુભ ભાવનો કરતા થતો નથી,
એ રૂપે થતો જ નથી.
થાય તો કરતા કર્મ સંબંધ થાય, પણ સ્વયંકૃત છે શુભાશુભ ભાવ. શુભાશુભ ભાવ સ્વયંકૃત છે, જીવકૃત નથી. અથવા કહો તો કર્મકૃત છે, પણ જીવકૃત તો કર્મકૃત એટલે જૂના કર્મના ઉદયના વિપાક રૂપ થાય છે. માટે એને કર્મકૃત કહો અને કા પર્યાયકૃત કહો, પણ જીવકૃત તો શુભાશુભ છે. જીવની સાથે કરતા કર્મ સંબંધનો અજ્ઞાન ભાવમાં પણ અભાવ છે. અજ્ઞાન દશામાં પણ કરતા કર્મ સંબંધનો અભાવ છે. કેમ કે આત્મા કરતા પણ છોડી એક સમય પૂરતો પણ રાગનો કરતા બની શકે. કથા એક તો બસ છે, એક કથા બસ છે. કારણે કર્મ બંધાય છે એનો સ્વીકાર કર્યો. અજ્ઞાની કર્મ બંધાય અને કર્મબંધમાં કારણ કોણ છે કે અજ્ઞાની નો અજ્ઞાન ભાવ ઉભા થવા અને આત્મા એનું કારણ કેમ નથી કે એ રૂપે આત્મા પલટતો નથી, ભાષુ રૂપે આત્મા થતો જ નથી. આ હા હા, માટે એ કારણ થતું નથી. કર્મના બંધમાં નિમિત્ત કારણ નથી. ઉપાદાન કારણ કર્મનું કર્મમાં છે, નિમિત્ત કારણ રાગ છે, પણ રાગ રૂપે આત્મા પલટતો નથી. માટે આત્મા વ્યાપી વ્યાપક ભાવે કરતા નથી અને નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ કરતા. નિમિત્ત થવાની એનામાં યોગ્યતા નથી, સ્વભાવી નહીં નિમિત્ત હોને કા. જોવું કે કરતા બી નહીં અને કારણ બી નહીં, દો શબ્દ હે, દો શબ્દ આવે છે. કરતા, કાર્યતા, અનુમોદન ને કારણ, ચારનો અભાવ છે આત્માનો. કરતા પણ નથી અને કારણ નથી. કરતા એટલે ઉપાદાન પણ એ કરતા નથી, કારણ નથી, નિમિત્ત કરતા નથી, હેતુ નથી. કોઈ પદાર્થ પરમે જગતના એમાં કોઈ કારણ નથી. બીજાના સમ્યક દર્શનમાં આત્મા કારણ નથી, બીજાના મિથ્યાત્વમાં તો કારણ નથી, પોતામાં ઉત્પન્ન થતો મિથ્યાત્વ ભાવ એનું કારણ નથી, અને પોતામાં સમ્યક દર્શન પ્રવેશ થાય એનો કારણ આત્મા નથી. જો આત્માના કારણે સમ્યક દર્શન થતું હોય તો આત્મા તો પ્રથમથી જ હતો, અને જો સમ્યક દર્શનનું કારણ હોય એ મિથ્યાત્વનું કારણ થઈ જાય છે. માટે અકારણ પરમાત્મા છે. શુભ શુભાવ તેમના સ્વભાવે પરિણતો નથી, પરિણતો નથી એટલે થતો નથી. કામદાર કામદારે પૂછ્યું હતું કે પરિણતો નથી એટલે એ તું એ રૂપે થતો નથી, પરિણતો નથી એટલે તે એને એમ કે એ રૂપે તો પરિણતો છે ને નહીં, પરિણતો નથી એટલે એ રૂપે થતો એવો અર્થ હશે. પરણવે છે શુભા શુભાવે આત્મા એમ નથી, આત્મા જ્ઞાન રૂપે પરિણમતો નથી, મોક્ષ રૂપે પરિણમતો નથી, રૂપને ક્યાંથી પણ અપરિણામી પદાર્થ છે. તો રૂપે થતો ભાષો ભાવાનામ સ્વભાવે અપરિણમન આત્મ અપ્રમોતો અપ્રમોતો ન ભવતી, ન ભવતી, ન ભવતી એ રૂપે થતો નથી. પણ થાય ક્યાંથી? પ્રમત અપ્રમોતો એ ન થાય. એટલે સ્વભાવે પરિણમતો નથી એટલે એ રૂપે થતો નથી. આત્મા આશ્રય રૂપે ક્યાંથી થાય? જીવ જો આશ્રય રૂપે થઈ જાય તો બે નો નાશ થાય, આશ્રવની સ્થિતિ ન થાય અને જીવની સ્થિતિ ન થાય. પણ આશ્રવ આશ્રવ ભાવે છે, જીવ જીવ ભાવે છે. માટે આશ્રવ તો ઈચ્છા સ્વરૂપે આત્મા પરિણમતો નથી. આ ઈચ્છા સ્વરૂપે કોણ પરણવે છે? અજીવ પરણવે છે, હું નહીં. ઈચ્છા તો હોય ક્યાં સુધી કેમ વિચારવું ખબર છે? અજીવ પરિણમે છે, હું નથી પરિણમ. હું પરિણમો છું તો કોઈની એની આરે એકતા બધી તૂટશે નહીં. અથવા પૂદગલ પરિણમે છે, અજીવ પરિણમે છે, અનાત્મ પરિણમે છે, આત્મા પરિણમતો નથી. વિખ્યાત રૂપે આત્મા પરિણમતો નથી, સુભાષુભ ભાવે પરિણમતો નથી. એટલે વિખ્યાત અવરત કટાય યોગ રૂપે હતો નથી આત્મા. હા હા, નિજ ભાવને છોડે નહીં ને પરભાવ ઉપર થાય ન ભવતી, જે રૂપે થતો નથી. તેથી પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી. હવે હવે એ જ વાત કરી સ્થિતિ કરી કે સ્વીકારી દ્રવ્યનો નિશ્ચય બતાવ્યો. હવે પર્યાયનો નિશ્ચય પ્રગટ થાય ત્યારે અનુભવ થાય. એ હવે કંઈક વાત કરું, તે સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્ન પડે. પોતાના વિભાવ ભાવથી ભિન્ન પડે એમ લખ્યું નથી. કેમ કે પોતામાં વિભાવ ભાવ થતો જ નથી એટલે એનાથી ભેદ ન હોય. સૂક્ષ્મ વાત કહી રહ્યા છે, સમજાવું છે. કેમ કે વિભાવ ભાવ રૂપે તો પરણતો જ નથી તો એનાથી ભેદ ન શું અમારે કરવું? એ તો ઉપર કહી દીધું કે શુભાશુભ ભાવ તેના સ્વભાવે પરણતો જ નથી, થતો જ નથી. ત્યારે હવે શું કરવું? અનુભવ કેમ થાય કે પરદ્રવ્યનું લક્ષ છોડી દે, નિમિત્તનું લક્ષ છૂટ્યું છું ને ઉપાદાનનું લક્ષ થયું છું. અહીંયા નિમિત્ત પછી નૈમિતિક અને નૈમિતિકનું લક્ષ છોડ એ લાઈન લીધી નથી. નૈમિતિક ભાવ ઉત્પન્ન જ થાય બેન, નૈમિતિક ઉત્પન્ન થાય આશ્રવ અને પછી આશ્રવથી ભેદ જ્ઞાન કરવું એમ નહીં. આશ્રવની ઉત્પત્તિ જ ન થાય અને આશ્રવની ઉત્પત્તિ ન થાય તો સમર સીધો ઉત્પન્ન થાય. સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્ન પડે એ બધા રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ એ બધા અન્ય દ્રવ્યના ભાવોથી બીજાની સત્તામાં થાય છે. પોતાની સત્તામાં થાય છે ને ભેદજ્ઞાન કરવું એમ નહીં. એક જીવ તત્વ, બીજું અજીવ તત્વ, બે તત્વ છે, ત્રીજું તત્વ નથી. તું અજીવનું લક્ષ છોડી દે તો તને જીવનું લક્ષ થશે. પરને જાણવું બંધ કરી દે સર્વથા, પર જણાતું જ નથી. અન્ય દ્રવ્યના ભાવો જણાતા જ નથી. અન્ય દ્રવ્ય જગતમાં છે જ નહીં, હું એકલો છું. સપ્તમ દ્રવ્ય એ સમજ અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્ન પડે ઉપાસવામાં આવતો અદૃત કહેવાય છે. આ પર્યાયનો નિશ્ચય બતાવ્યો કે જ્યારે જીવ અનાદિકાળથી પરનું લક્ષ્ય કરીને પ્રગમે છે, નિમિત્તના લક્ષ્ય પ્રવર્તી છે, કે નિમિત્તનું લક્ષ છૂટી જાય અથવા જ્ઞેયનું લક્ષ છૂટી જાય, એ તો જ્ઞેય અજ્ઞેયનું લક્ષ છૂટે છે અને સ્વજ્ઞાયક એવા જ્ઞેયનું લક્ષ પ્રગટ થાય. એટલે વચ્ચે જે આશ્રવ ઉત્પન્ન થતો હતો એને બદલે સીધો સમર પ્રગટ થઈ ગયો. એ આશ્રવની ઉત્પત્તિ ન થવી અને સંવરની પ્રગટતા થવી એનું નામ આશ્રવનો વિરોધ છે. સમર અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે અન્ય દ્રવ્ય એનું લક્ષ છૂટી જાય છે. પછી એકલા નાયકનો લક્ષ આવે છે, એ તો નાયક છે એમ એની ઉપાસના કરતા આત્માને શુદ્ધ છે એવો અનુભવ થઈ જાય. પછી બીજો પારો એ જે આત્મા જાણવામાં આવ્યો તે તો તે જ છે. બીજા પારા જ્ઞાનની પ્રધાનતાથી, આમાં દ્રષ્ટિની પ્રધાનતાથી વાત કરી છે, હવે જ્ઞાનની પ્રધાનતાથી બીજો પારો. આમાં જ્ઞાનની પ્રધાનતા રાખી જ એ આશ્રવથી ભિન્ન છે એમ નહીં. પરદ્રવ્યથી પરદ્રવ્ય લક્ષ હોય જશે તો શુભાશુ થશે જ, સદુપયોગ થશે સિદ્ધો. એનું જ્ઞાન કરાવ્યું પણ હવે જ્ઞાન કરાવીને આત્માનો અનુભવ કેમ થાય? સમસ્ત અન્ય જીવનના ભાવોથી ભિન્ન પણ એવા સમાવતા પદાર્થતા જ નથી. પદાર્થ ન્યાય તો રાજ્ય થાય ને, ખરેખર પદ્રુએ જણાતા નથી, ધ્યાન રાખતા એ વાત આવી ઉભરી. ગુરુદેવ ક્લાસ ફીરો છે કે પરદ્રવ્યના લક્ષે વિભાવ ભાવ થાય અને એનાથી ભેદના કેમ નહીં? વિભાવ ભાવ ઉત્પન્ન થતા એમ એટલે અજીવ સંબંધી જે ભાવ કરવું એનું લક્ષ છૂટી જાય છે. આ અજીવમાં રાગ થાય છે એમ નહીં, અજીવને જીવવાનું સરળતા બંધ કરે, ફરિયાદી ચક્રું સરળતા બંધ કરવું કે પરમદાસને જાણવાનું બંધ કર તો આત્મા જાણનાર ગણાશે. પરપદાર જ્યાં સુધી ગણાશે ત્યાં સુધી અજ્ઞાન છે, એ વિષયને સેવે છે. પરપદાર જણાય છે એ વિષયને સેવે છે. પરપદાર્થને હું જાણું છું એવો બે સંપ્રાય એ વિષયને સેવે છે. પરભાવ હું કરું છું કસાઈ નથી, વિષય કસાઈને સેવે છે. પણ એક સમય જ્ઞાનને સેવકો પછી પરપદાર્થ જણાય છે એમાં આશ્રમની ઉત્પત્તિ થાય છે, અને પરપદાર્થ જણાવો પણ થાય ત્યારે જ્ઞાનમાં જ્ઞાય જણાય છે, ત્યારે સંવર્ધ અનુભવ થાય છે. બહુ વૃદ્ધ અને ગંભીર રાખે નહીં. ભૂલ બતાવી, ભૂલ કેમ ટળે છે એ બતાવે, ભૂલનું જ્ઞાન કરાવી અને ભૂલ કેમ ટળી જાય એ ભ્રાંતિ છે. કે હું પરિણમું છું સુભાષ સુભાવે ભ્રાંતિ છે, હું તો જ્ઞાન રૂપે પરિણમું છું. અને જ્ઞાનમાં જ્ઞેય પણ એ જણાય છે, એ છોડી દે, એ તારું જ્ઞેય નથી, એ જાણવાનો વિષય જ નથી. જાણવાનો વિષય તો જ્ઞાન જેનું છે એને જાણને આત્માને આપોઆપ શાંતિ થશે. લોક માર્ગ કરે છે આખા તો જાણનાર જણાય છે, આવી ખરેખર પર જણાવ્યું એ કહ્યું છેલ્લી લીટીમાં ખરેખર પર જણાવ્યું જાણનાર તદરૂપ ન ભાવતી કઈ આમાં એ ભાવે થતો નથી, ન ભાવતી રમતા પણ મતરૂપે થતો નથી. એ બધો પરભાવ રૂપે કોઈ આત્મતા બીજ ભાવને છોડે નહીં, પરભાવને છોડે અસદ્ગુ જોવાને પોતાને સાથમાં આત્મામાં રાગ થાય છે એ અસદ્ગુ ઉચ્ચરિત કથન છે. ચાર પ્રકારની એમાં આ લીધું છે, આત્મામાં રાગ થાય છે બુદ્ધિ કરો કે બુદ્ધિ કરો ઉચ્ચરિત કરો ઉચ્ચરિત કાઢી નાખો, આત્મામાં રાગ થાય છે એ અસદ્ગુ જોવાનું કથન છે. કથન જૂઠું છે, થાય છે જ્ઞાન અને વ્યવહાર નહીં કહે છે કે આત્મામાં રાગ થાય છે એ સતત જૂઠ વ્યવહાર નહીં છે. ઉચ્ચરિત અને અનુચ્ચરિત બુદ્ધિ કરો ન બુદ્ધિ કરો બે એમ કાંઈ નહીં. અસદભૂત વ્યવહાર એટલે કે આત્મામાં થતો નથી રાગ અને છતાં થાય છે એ અસદભૂત વ્યવહાર છે. થાય છે જ્ઞાન જીવદ્રવ્યના ભાવ નથી, વન્યદ્રવ્યના ભાવો છે. પણ એમાં રાગ થાય છે એમ જાણવાનું હું અર્થ બધી ગયો એ ક્રાંતિ છે. એ તો ફરિયાદી ચક્ષુ ભૂલી રાખી છે. રાગને જાણવાનું બંધ કરી દે, અહીંયા તો થતો જ નથી એટલે એનો તો જાણવાનો પ્રશ્ન નથી. પણ બીજે થાય છે એ હકીકત છે, હવે એને જાણવાનો પ્રશ્ન છે.
જાણતો નથી જણાતુર્દશી માટે જવાનું બનશે.
હા, બસ જણાતું નથી. પ્રત્યેક જીવને જ્ઞાયક જ જણાય છે, એ જણાતું જ નથી. જણાય છે એ ભ્રાંતિ
છે.
જ્ઞેક જ્ઞાયક નો શંકર દોષ છે. ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ ગયું. ઇન્દ્રિય જ્ઞાન આત્મા પરને જાણતો નથી, એ વાત અપૂર્વ છે. વ્યવહારનો નિષેધ એ નિશ્ચયની પ્રાપ્તિનો ઉપાય છે. પરને જાણું છું કે વ્યવહારનો પક્ષ છે, અજ્ઞાન છે. કપટ પ્રકાશક એ પણ અજ્ઞાન છે. કપટ પ્રકાશક સામાન્ય છે, નિશ્ચય પણ નથી ને વ્યવહાર પણ નથી. કપટ પ્રકાશક સફળ પ્રકાશક વ્યવહાર તો અંદર નિશ્ચય સફળ પ્રકાશક પ્રગટ થાય એને સફળ પ્રકાશક લાગુ પડે. વ્યવહાર અજ્ઞાનીને પ્રકાશક પણ નથી ને સફળ પ્રકાશક પણ.